તારીખ 21/7/1990 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 472 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 184
આ વાત કોઈ બીજી જાતની છે, એક સામાન્ય દ્રષ્ટાંત કે જૈનમાં પંચ પરમેષ્ટિને નમસ્કાર કર્યા છે, તે પાંચે પરમેષ્ટિ ગુણવાચક પદ છે, એવા નમસ્કારની પદ્ધતિ અન્ય મતમાં નથી. અન્ય મતમાં તો કોઈને કોઈ એક વ્યક્તિને નામ પાડીને એને નમસ્કાર કરવામાં આવે છે, આ અમારા દેવ અથવા આ અમારા દેવી. પછી શંકરને માનનારા શંકરને માને, વિષ્ણુને માનનારા વિષ્ણુને માને, રામચંદ્રજીને માનનારા રામચંદ્રજીને માને, શ્રી કૃષ્ણને માનનારા શ્રી કૃષ્ણને માને, અને અલ્લાહને માનનારા એને માને, ઈસુ ખ્રિસ્તને માનનારા, કોઈને કોઈ એક વ્યક્તિ લે છે, એના પ્રત્યે એ ભક્તિ કરે છે, એનો આશ્રય કરે છે અને એના આશ્રય કલ્યાણ માને છે. જૈન દર્શનમાં અનાદિથી આ જુદી પદ્ધતિ છે, પાછી કોઈ નવી કરી નથી. અનાદિ પરંપરા એ વાત ચાલી છે કે નમો અરિયંતાણ, જેણે પોતાના અંતર શત્રુઓને અહીંયા નાશ કર્યો એને હું નમસ્કાર કરું છું. પછી તે આત્મા ગમે તે આત્મા હોય, એને કુળ ધર્મ સંપ્રદાય સાથે અમારે લેવા દેવા નથી. ભગવાન ગૌતમ સ્વામી વેદાંતમાંથી આવ્યા અને તે જ ભવે અરિયંત થયા કે ન થયા, ચરમ શરીરી હતા, તે જ ભવે અરિયંત થઈને પછી અત્યારે સિદ્ધાલયમાં બિરાજે છે એમના આત્મા. તો એ અન્ય મતમાંથી આવ્યા માટે અમારા જૈનના પરમેશ્વર ન હોય એવું કોઈ નહીં કહી શકે. એ વેદાંતમાંથી ચાલ્યા આવ્યા માટે અમારા જૈનના પરમેશ્વર તરીકે અમે એને ઈશ્વર તરીકે ન સ્વીકારીએ. ભલે જ્ઞાની થયા હશે પણ ઈશ્વર તરીકે ન સ્વીકારીએ એવું ચાલતું નથી. ગમે ત્યાંથી આવ્યા અરિયંતોને નમસ્કાર છે. હવે એ વાત કોઈ ભલે ગમે તે બુદ્ધિવાળો માણસ હોય પણ એના એક જ્ઞાનના પડદા ઉપર એક વાત આવે, આ વાત આખી દુનિયાથી જુદી છે. જૈન તો ગુણોને પૂજનારા છે અને ગુણોને નમસ્કાર કરે છે, ગુણોને નમે છે, ગુણ પ્રાપ્તિનો આ માર્ગ છે. માટે તો કોઈ બુદ્ધિવાળોને થોડીક પાત્રતા હોય તો એને લાઈટ થાય. આ વાત ખરેખર જુદી પડે છે અને આની અંદર બીજું કાંઈ કહી શકાય એવું નથી. શું આની નિર્દોષતા માટે કે આની પવિત્રતા માટે ક્યાંય શંકા ઉઠાવી શકાય એવી જગ્યા નથી. મૂળ વાત તો અરિયંતોના ઘરની ચાલી આવે છે. કહેનાર ગમે તે યદવા તદવા ગમે તે બોલ્યો પણ એ વ્યવહાર પરમાર્થ સ્વરૂપ છે એમ કેવું. પરમાર્થનું ક્યાંક નિમિત્ત થવાની સંભવિતતા જાણીને એટલે એમને એ શબ્દ વાપર્યો છે. ઘણા કાળે કોઈ પ્રકારે પણ, ઘણા કાળે એટલે કોઈ કાળે અને કોઈ પ્રકારે પણ તે મોક્ષના સાધનનું કારણભૂત, મોક્ષનું કારણ નહીં, મોક્ષના સાધનનું કારણભૂત, મોક્ષના માર્ગનું કારણભૂત, માર્ગ નહીંથી માર્ગનું કારણભૂત થવાનો સંભવ છે એમ જાણીને તેને વ્યવહાર પરમાર્થ એમ કહેવામાં આવ્યો છે. એટલે માટે મૂક્યો. જેમ હવે બીજો આપણો ચાલતો પ્રક્રિયાનો દ્રષ્ટાંત લઈએ કે ગુરુદેવશ્રીએ જૈન દર્શનના રહસ્યને ખોલ્યું, અનેક વાતો પ્રસિદ્ધપણે કરી, એમાં એક દ્રવ્ય બીજા દ્રવ્યથી તદ્દન ભિન્ન છે અને પરસ્પર કાંઈ કરતું નથી એ વિષય તો લુપ્ત પ્રાય હતો, ક્રિયાકાંડની અંદર ચડેલા ત્રણેય સંપ્રદાયોની અંદર, ત્રણેય ફિરકાની અંદર આ આત્મા પૂજાની ક્રિયા ન કરી શકે, અર્ઘની ક્રિયા ન કરી શકે, દાનની ક્રિયા ન કરી શકે, કોઈ માનવા તૈયાર ન થાય. વિદ્વાનો ભલે જ્ઞાની નથી, પણ એ વાત કરશે. ગુરુદેવે આમ આમ કહ્યું છે એમ કરીને એ વાત કરશે કે નહીં કરે? ભલે એને એને કેટલો એની સાથે સંબંધ છે એ વાતને આપણે એક બાજુ મૂકી દઈએ, એ વાતને એની યોગ્યતા સાથે કેટલો સંબંધ છે એક બાજુ મૂકી દઈએ, પણ સામે 500,000 માણસ મોટી સભા હોય, કોણ કેવો જીવ છે કોને ખબર છે? મૂળ વાત તો જ્ઞાનીના ઘરની છે, આચાર્યોના ઘરની છે અને તીર્થંકરના ઘરની છે એમ કહીએ તો ચાલે. તો એ વ્યવહાર પરમાર્થ સ્વરૂપ છે, કોઈને ગોળી વાગી જાય છે એમાંથી, એને કહેનાર સાથે સંબંધ નથી, પણ એને એમ લાગે છે એ કે આ વાત કંઈક વિચારવા જેવી છે, એટલે સાધનના કારણ પણ એ પરણમી જાય છે. એ એમાંથી ઊંડો ઉતરે છે કે આનું મૂળ ક્યાં છે, આની યથાર્થતા ક્યાં છે, આની સાંગોપાંગ સમીચિંતા ક્યાં મળે, જાણવા મળે, એના મૂળ સુધી પહોંચવાનો પ્રયત્ન કરે છે. જો એને એમ ખ્યાલ આવે છે, આ સોનાની ખાણ કેમ જડે છે કે કોઈ એક જગ્યાએથી એક સેમ્પલના પથ્થરમાં ક્યાંક થોડાક રજકણો માલુમ પડી જાય છે, કે આ જગ્યાએ એક પથ્થરો જો સોનાના રજકણો વાળો છે તો અહીંયા ખોદવું જોઈએ, તપાસ કરવી જોઈએ કે અહીંયા સોનાની ખાણ છે કે નહીં, તો એ ગમે એટલો ઊંડો જશે. એવા કારણથી અહીંયા બીજો ભંગ સમજાયો છે. હવે ત્રીજો ભંગ કહે છે કે તે જ્ઞાન કદાપી પરમાર્થ પરમાર્થ સ્વરૂપ એવા જ્ઞાનીએ ન આપ્યું હોય, પણ તે જ્ઞાની પુરુષે સન્માર્ગ સન્મુખ આકર્ષે એવો જે જીવને ઉપદેશ કર્યો હોય. હવે એ જ્ઞાન એટલે બીજ જ્ઞાનનો વિષય ન આપ્યો હોય, બીજ જ્ઞાન ન કહ્યું હોય, પણ તે જ્ઞાની પુરુષે સન્માર્ગ સન્મુખ આકર્ષે એવો જે જીવનો ઉપદેશ કર્યો, એટલે સન્માર્ગની વિશેષતા, સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાનનું ફળ, એનું મહત્વ, એની મહાનતા, એની પવિત્રતા અને પૂજનીયતા એવી રીતે દર્શાવી હોય કે એનું આકર્ષણ થાય એવો ઉપદેશ કર્યો હોય અને તે જીવને રૂચ્યો હોય, આ એની પાત્રતા નથી. આકર્ષણ એમાં બે વાત છે કે એક તો એમને રૂચ્યું એ તો બની ગયું, બીજું એવું જરૂરી નથી કે એ જ વિષય ખોલીને કે શું, પણ સત્પુરુષની વાણીમાં શુદ્ધાત્માનો વિષય આવતો હોય ત્યારે એને ભાવ ભાષણ થઈ જાય, રૂચે એથી કામ થઈ જતું નથી, એ તો પરંપરા એ કારણ થવાનું છે. સાક્ષાત કારણ તો બીજ જ્ઞાન છે, એટલે નજીકનું કારણ, સાક્ષાત એટલે નજીકનું, અને એ થાય જ છે, એ થયા વિના કોઈ પરિણમી જાય છે એમ નથી. તો એમને પરિણમન આવ્યું ત્યારે બીજ જ્ઞાન થયું કે હા થયું, તો ભલે એ બીજ જ્ઞાનનો વિષય ખોલીને નહોતો કયો. એવું નથી, શબ્દો સાથે સંબંધ નથી. આપણે કાલે એ જ વાત ચાલી હતી કે શબ્દો સાથે સંબંધ નથી, ભાવ સાથે સંબંધ છે. ફોડ પાડીને ખોલીને કહે કે આમ બીજ જ્ઞાન છે એવી કોઈ કહેવાની આવશ્યકતા નથી, જરૂર નથી, એવું કહે તો જ થાય, નહીતર ન થાય એમ પણ નથી. શું આ તો શ્રીમદજીને વ્યક્તિગત સંબંધ હતો એટલે આ વાત નીકળી, ગુરુદેવ ને કોઈની સાથે વ્યક્તિગત સંબંધ હતો જ નહીં. પહેલેથી એમનો ઉદ્દેશ સમષ્ટિગત ઉપદેશ કરવાનો રહ્યો છે. સંપ્રદાયમાં હતા ત્યારથી પદ્ધતિ એ ચાલુ રહી ગઈ. પછી પોતે જ્ઞાન દશામાં આવ્યા, પછી બારમાં જાહેર પરિવર્તનની દશામાં આવ્યા, તો પણ પરિસ્થિતિ એ રહી ગઈ સમષ્ટિગત ઉપદેશ કરવાની એમની. એટલે સામે સમાજ બેઠો હોય, કોઈ એક વ્યક્તિ ન હોય, સમાજની અંદર તો સેંકડો હજારો માણસ આવે જાય છે. કોણ ક્યારે કેવા આવે છે શું ખબર પડે કાંઈ? એ તો પોતે જે કાંઈ વિષય પોતાને જ્ઞાન ગમે છે, અનુભવ ગમે, પોતે કહેતા અહીં તો જે અમારે અંદર વાત છે એ કહીએ છીએ. શું અમે કોઈને એમ કહેતા નથી કે તમે અહીંયા સાંભળવા આવો. અમે સાંભળવા આવ્યા એને એમ કહેતા નથી કે તમે હવે રોકાઈ જાજો ને અહીંથી જતા નહીં, કે વધારે રોકાજો બે દિવસ. એવું કોઈને કહ્યું એવી યાદ છે? કે કોઈને એમ કહ્યું એક દિવસ વધારે રોકાજો, કાલે હારી ગાથા આવવાની છે, એવું પણ કહ્યું હોય એવું યાદ છે? નહીં. કોઈને આવવા માટે કહ્યું નથી, આવેલાને કદી કોઈને રોકાવા માટે પણ કહ્યું નથી. અમે અમારું આત્માનું કરીએ છીએ, અમારું કરતા કરતા આ વાત થઈ જાય છે. પાત્ર હોય એ લઈ લે. મોતીએ મુઠ્ઠીઓ ભરાય એવી વાત છે. વાત તો એમ કહેતા હતા કે મોતીએ મીઠ્યું મુઠ્ઠીઓ ભરાય, એક બે મોતી હાથમાં ન આવે. ભાગ્યવાન કર વાવરે, ભાગ્યવાન છે કોઈ પોતાના હાથનો ઉપયોગ કરશે, મોતીએ મુઠ્ઠીઓ ભરાશે. બસ અમારો તો આ પ્રવાહ ચાલ્યો જાય છે. એ જ પ્રકારનો ઉદય છે, ઉદયને હિસાબે એ પ્રવાહ ચાલ્યો જાય છે. વાણી ભાગ્યો હોય એ પડી લે અંદરથી. વ્યક્તિગત કોઈને કાંઈ કહ્યું નથી, એટલે એ પ્રકારનો ઉદય જ નહોતો વ્યક્તિગત કહેવાનો. એટલે એ વિષય એવી રીતે ખોલેલો નથી. હા, એમના અંગત પરિચયમાં કોઈ વ્યક્તિગત રીતે જાય છે તો ખોલે છે, એ આપણો અનુભવ છે કે વ્યક્તિગત રીતે કોઈ એમના સમીપમાં જાય છે, નજીકમાં જાય છે, વિષયને સ્પષ્ટ કરે છે. બરાબર, એ વિષય સ્પષ્ટ કરે છે, એમાં કાંઈ પ્રશ્ન નથી. પણ એ તો વાત કંઈ બધાને ખ્યાલમાં ન આવે, એ વાત કોઈ જાહેર ન હોય. જાહેર રીતે તો જે રીતે બધાની નજર સમક્ષ છે એ જ વાત રહી છે. તો પણ એમાંથી બીજ જ્ઞાન મળે છે, મળ્યું છે, અને એનું ફળ પણ આવ્યું છે, એ વાત પ્રસિદ્ધ છે. એ સુગાનીજીને બે વાત બની છે, એમને ઉપદેશ રૂચ્યો પણ છે અધ્યાત્મનો, એટલે પરમાર્થ વ્યવહાર સ્વરૂપની ભૂમિકામાં પણ આવ્યા, અને પરમાર્થ પરમાર્થ સ્વરૂપની ભૂમિકામાં પણ એ આવી ગયા. એમ લેવું એ ત્રીજો ભંગ છે. અને તે સિવાય શાસ્ત્રાદિ જાણનાર સામાન્ય પ્રકારે માર્ગાનુસારી જેવી ઉપદેશ વાત કરે, માર્ગાનુસારી એટલે તત્વની વાત એની અંદર અમુક આવે, ના આવે એવું નહીં, તે શ્રદ્ધા એને શ્રદ્ધા કરનારા પણ મળે, તો તે વ્યવહાર વ્યવહાર રૂપ છે. એવું એવું તો અનેક વાર બન્યું છે, પણ એમાં ન તો કહેનારને કાંઈ લાભ છે, ન તો એમાં કોઈ સાંભળનારને લાભ છે, કેમ કે એમાં રુચિ નથી. શ્રદ્ધા કરે છે, બહુ સારી વાત છે, આપણે એને માનો, પણ નથી માનનારને ખબર, નથી મનાવનારને કાંઈ ખબર નથી વિષયની. સુગમપણે સમજવા એમ ચાર પ્રકાર થાય છે. પરમાર્થ પરમાર્થ સ્વરૂપ એટલે પહેલો ભંગ જે બન્યો એ નિકટ મોક્ષનો ઉપાય છે, એ તો બહુ નજીક આવી ગયો છે, એની વાત છે, એકદમ પાત્રતાવાળાની વાત છે. પરમાર્થ વ્યવહાર સ્વરૂપ તે અનંતર પરંપરા સંબંધે મોક્ષનો ઉપાય છે, એટલે આગળ જતા એ પામશે એમ કહેવું છે, રૂચિવાળો છે. એટલે વ્યવહાર પરમાર્થ સ્વરૂપ તે ઘણા કાળે કોઈ પ્રકારે પણ મોક્ષના સાધનના કારણભૂત થવાનો ઉપાય છે, એટલે એમાંથી કોઈને ફળ આવે, કોઈને ન પણ આવે, પરંપરાએ બનવું હોય તો બને, ન પણ બને. અને વ્યવહાર વ્યવહારનું ફળ આત્મ પ્રત્યય નથી સંભવતું. એનું ફળ કોઈ આત્મા અર્થે નહીં આવે. સંસાર અર્થે તો જે બધું કર્યું છે એ આ પણ હજી કરે છે, એ બધું સંસાર અર્થે છે, એનો કોઈ અર્થ નથી, નિરર્થક છે એમ લેવું. આ વાત હજુ કોઈ પ્રસંગે વિશેષપણે લખીશું, હજી પણ આ વાત ખોલવાનો એમનો ભાવ રહ્યો છે અને ક્યાંક ભવિષ્યમાં લખશું એમ લખ્યું છે, પણ કોઈ પત્રની અંદર એ વાત જોવામાં આવી નથી. ફક્ત એમને લઈ ગયા છે અને ત્યાર પછી એમને આત્મજ્ઞાનની પ્રાપ્તિ થઈ છે એ પ્રકાર બન્યો છે. લખવાની અંદર ક્યારે પ્રસિદ્ધ થયું હોય એવું લાગતું નથી, પત્રો જોતા એ વિષયને સ્પષ્ટ નથી કર્યો. પછી આ વાત હજુ કોઈ પ્રસંગે વિશેષપણે લખીશું એટલે વિશેષપણે સમજાશે, પણ આટલી સંક્ષિપ્તતાથી વિશેષ ન સમજાય તો મૂંઝાશો નહીં. અને એટલા અહીંયા જે લખ્યું છે એનો જે સંક્ષેપ છે વિષયનો, એથી ન સમજાય એ સંભવિત છે, કાંઈ મૂંઝાવાની જરૂર નથી, એથી મૂંઝવણમાં નહીં પડતા તમે. એમ હવે સ્વરૂપ ધ્યાન વિષયમાં વાત કરે છે કે લક્ષણથી ગુણથી અને વેદનથી જેને આત્મ સ્વરૂપ જણાયું છે તેને ધ્યાનનો એક ઉપાય છે કે જેથી આત્મ પ્રદેશની સ્થિરતા થાય છે અને પરિણામ પણ સ્થિર થાય છે. ધ્યાનના ઉપાયની અંદર જે ધ્યાન કરવાનો અધ્યાત્મ ઉપાય નથી જાણતા, આધ્યાત્મિક ઉપાયને નથી જાણતા, તે ધ્યાન કરવાના કેટલાક બાહ્ય પ્રયોગ છે, યોગના પ્રાણાયામના એ વગેરેના પ્રયોગ છે, એ પ્રયોગે પણ પ્રયત્ન કરે છે. આત્માના પરિણામને અને શરીરને નિમિત્ત નૈમિતિક સંબંધ હોવાથી એ સંબંધને પણ યથાર્થપણે સમજ્યા વિના માત્ર કોઈ પ્રયોગ શીખી અને ધ્યાન કરવાનો પ્રયોગ કરે છે એ સ્વરૂપ ધ્યાન માટે સફળ થતા નથી. આત્મ સ્વરૂપનું ધ્યાન આત્મ સ્વરૂપના જ્ઞાન વિના કદી હોઈ શકે નહીં. એટલે કે આત્મજ્ઞાન વિના સ્વરૂપ ધ્યાન ન થાય એ વાત એમણે કરી, કે આત્મજ્ઞાન કેવું હોય છે, આત્મ સ્વરૂપ કોને જણાયું છે, કે જેને જેને લક્ષણથી ગુણથી અને વેદનથી જણાયું છે એને આત્મ સ્વરૂપ જણાયું છે એમ અમે કહીએ છીએ. બાકી બધી એ સંબંધીની ગમે તે વાતો હોય તે માત્ર વાતો છે પણ ત્યાં વસ્તુ નથી એમ લે. ઘણું લખ્યું છે પણ એ સ્પષ્ટ વાત છે એમની, નીચે પણ કહેશે, શું નીચે વાત કરશે, નીચેના પેરેગ્રાફમાં એક અજ્ઞાનપણે પવનની સ્થિરતા કરે છે આ પ્રાણાયામ અથવા યોગ. એક એટલે કોઈ એક અજ્ઞાનપણે પવનની સ્થિરતા કરે છે પણ શ્વાસોશ્વાસના રોધનથી તેને કલ્યાણનો હેતુ થતો નથી. લખ્યું છે નીચે જ લખ્યું છે, ચોખ્ખું લખ્યું છે. અને એક જ્ઞાનીની આજ્ઞા પૂર્વક શ્વાસોશ્વાસનો રોધ કરે છે તો તેને તે કારણથી જે સ્થિરતા આવે છે તે આત્માને પ્રગટવાનો હેતુ થાય છે. જ્ઞાનીની આજ્ઞા પૂર્વક એટલે શું, કે જ્ઞાની બીજ જ્ઞાન આપે છે પછીની એ વાત છે. જ્ઞાનીની આજ્ઞા વિના એમને શ્વાસોશ્વાસ રોકવાની પ્રક્રિયા પુસ્તકમાંથી અથવા એવો કોઈ યોગના પ્રયોગ શીખેલા હોય એની પાસેથી પ્રયોગ શીખે એથી કોઈ એને આત્મલાભ થાય એવું બનતો નથી. ટૂંક માર્ગે તો ઘણા ચડી જાય છે, ટૂંક માર્ગે તો ઘણા ચડી જાય છે, ઘણા પાગલ થઈ જાય છે, કેટલા રિદ્ધિ સિદ્ધિ પાછળ વ્યા જાય છે, કેટલાક ચમત્કાર પાછળ વ્યા જાય છે, કાંઈ એમાંથી પછી આત્મજ્ઞાન ન મળે અને આત્મસિદ્ધિ ન થાય એટલે બીજા ફંગા ફૂટે છે, એ બધા ઉન માર્ગના છે, એ કઈ સન્માર્ગના નથી. પહેલા જ્ઞાન સાચું થાય છે પછી ધ્યાન થાય છે, કેમ કે ધ્યાન એટલે આત્મ સ્વરૂપની સ્થિરતા. તો જે આત્મ સ્વરૂપમાં સ્થિરતા કરવી છે તે આત્મ સ્વરૂપ કેવું છે એ જાણ્યા વિના કોનામાં સ્થિરતા કરશે? સ્થિરતાનામાં એકાગ્રતા કરવી છે. તો જેમાં એકાગ્ર થવું છે એ ચીજ કેવી છે અને ક્યાં છે એની ખબર નથી, શેમાં એકાગ્રતા કરશે? કલ્પના કરશે સિવાય બીજું કઈ એમાં થશે? આ કોઈ કલ્પિત માર્ગ નથી, કલ્પનાના પાંખે ઉડવાનો માર્ગ નથી કોઈ. આંધળો માણસ હવામાં ગોળીબાર કરે, આંધળો માણસ ગમે ત્યાં ગમે તેમ ગોળીબાર કરે, શું થાય? મરી જાય, કોઈ નિર્દોષ મરી જાય, બીજું શું થાય? એને તો ખબર નથી મારે કોણ સામે છે અને કોણ નથી, એના જેવું થાય. એટલે કહે છે જેને લક્ષણથી એટલે જ્ઞાન પર્યાયમાં રહેલું જે જ્ઞાન સામાન્યપણું તે અહીંયા આત્માનું લક્ષણ છે. ઉપયોગ લક્ષણો જીવો, જીવ છે તે ત્રણેય કાળે ઉપયોગ લક્ષણો વાળો છે, અથવા ત્રણેય કાળે જીવનું લક્ષણ ઉપયોગ છે. ઉપયોગ સામાન્ય લેવું, ન મતિ જ્ઞાન લેવું, ન શુદ્ધ જ્ઞાન લેવું, ન કેવળ જ્ઞાન લેવું, ન ઇન્દ્રિય જ્ઞાન લેવું, કાંઈ ન લેવું, કોઈ વિશેષતા નહીં, વિશેષતા નહીં તે સામાન્ય, જેમાં વિશેષતા નથી તેને સામાન્ય કહેવામાં આવે છે. એવું જે જ્ઞાનનું જ્ઞાન સામાન્યપણું છે તે લક્ષણ છે, અને તે લક્ષણ ને અહીંયા અપૂર્વ લક્ષણ કહ્યું છે. આગળમાં કહ્યું ને અપૂર્વ લક્ષણ, અપૂર્વ લક્ષણ એ જેનું વૈભવ છે. અપૂર્વ લક્ષણ એ કે એનું અવલંબન લેવું તે અપૂર્વ છે. એ જ્ઞાન અંશના આધારે એને જ્ઞાન સ્વભાવ નક્કી કર્યો છે. તો જેના આધારે નક્કી કર્યું એની સન્મુખ થયો કેવી રીતે થાય છે? કે નક્કી કરનાર પણ જ્ઞાન છે. નક્કી કોણ કરે છે? જ્ઞાન નક્કી કરે છે. અને કોના આધારે નક્કી કરે છે? પોતાના આધારે નક્કી કરે છે. નક્કી કરનાર પણ પોતે, અને જે નક્કી થાય છે એ પણ પોતે. માટે અહીંયા દિશા બદલાય છે. વચ્ચે કોઈ માધ્યમ નથી, વચ્ચે કોઈ નિમિત્ત નથી. શું માટે અહીંયા જ્ઞાન સ્વસન્મુખ થઈને અંશે રાગનો અભાવ એટલા માટે લીધો છે કે અહીંયા જ્ઞાન સ્વસન્મુખ થઈને અંતર્મુખ થઈને પોતે પોતામાં પોતાના સામાન્યને અવલંબે છે, એના આધારે જુએ છે કે મારો આવો ત્રિકાળ જ્ઞાન સામાન્ય એવો મારો સ્વભાવ છે. જ્ઞાન સ્વભાવ કેવો છે? ત્રિકાળ જ્ઞાન સામાન્ય પણ એવો મારો સ્વભાવ છે. એક આ વિષય કળશ ટીકામાંથી બહુ સારી રીતે નીકળે છે. ચાલશે થોડું લાંબુ Thank you. દ્રષ્ટાંત લીધો છે રાગ નો. અબુદ્ધિ પૂર્વક નો રાગ કોને કહેવો એ વાત ચાલી છે. બુદ્ધિપૂર્વક નો રાગ તો જે બુદ્ધિ ગમ્ય થાય તેને બુદ્ધિપૂર્વક નો રાગ કહેવામાં આવે છે. અબુદ્ધિપૂર્વક પરિણામ કહેતા કળશ છે આશ્રવ અધિકાર નો ચોથો કળશ અથવા ક્રમથી 116 નંબર નો કળશ છે. અબુદ્ધિપૂર્વક પરિણામ કહેતા પાંચ ઇન્દ્રિય અને મનના વ્યાપાર વિના જ મોહ કર્મના ઉદયનું નિમિત્ત પામીને મોહ રાગ દ્વેષ રૂપ અશુદ્ધ વિભાવ પરિણામ રૂપ પોતે સ્વયં જીવદ્રવ અસંખ્યાત પ્રદેશે પરિણમે છે. આવું પરિણમન જીવની જાણમાં નથી આવતું, તેથી જીવના સહારાનો પણ નથી. એટલે આમાં કોઈ ઉપાય નથી જીવનો કે આને કેવી રીતે પકડવું, જો પકડાય નહીં તો નાશ કેવી રીતે કરવો, આ એક સમસ્યા છે. ધીપૂર્વકનો રાગ તો સમજાય છે કે આ મેં ક્રોધ કર્યો હવે મારે ક્રોધ ન કરવો, પણ જે અબુદ્ધિપૂર્વકનો છે એનું શું? તેથી તે જે તે પ્રકારે મટાડી શકાતું નથી. માટે આવા પરિણામ મટાડવા અર્થે નિરંતરપણે શુદ્ધ સ્વરૂપને અનુભવે છે. શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરતાં સહજ જ મટશે, બીજો ઉપાય તો કોઈ નથી. તેથી એક શુદ્ધ સ્વરૂપનો અનુભવ તે ઉપાય છે. ભલે ન જણાય છતાં શુદ્ધ સ્વરૂપના અનુભવે તે ટાળી શકાશે. બુદ્ધિપૂર્વકનો રાગ હોય, મૂળ તો કળશમાં એમ કહેવું છે કે બુદ્ધિપૂર્વકનો રાગ હોય કે અબુદ્ધિપૂર્વકનો રાગ હોય, જે તે હોય તે સ્વશક્તિમ સ્પર્શન, જે પોતાની સ્વશક્તિને સ્પર્શે છે એટલે કે સ્વભાવનો અનુભવ કરે છે, તેને બંને પ્રકારના રાગ મટે છે. આ કળશનો સીધો સાદો અર્થ આ છે. એમાં સ્વશક્તિમ સ્પર્શનમાંથી આટલું કાઢ્યું છે એમણે રાજમલજીએ. હવે અહીંયા એમ કહેવું છે કે જેને પાંચ ઇન્દ્રિય અને મનના વ્યાપાર વિના મોહ કર્મના ઉદયનું નિમિત્ત પામીને ચારિત્ર ગુણ પરિણમે છે. મોહરૂપ, રાગરૂપ અને દ્વેષરૂપ ક્યાં પરિણમે છે? એના અસંખ્ય પ્રદેશે પરિણમે છે. જો આ રીતે ચારિત્ર ગુણની વિભાવ પર્યાય પરિણમતી હોય તો જ્ઞાન ગુણ ની પર્યાય એમ પરિણમે કે નહીં? જેમ રાગ દ્વેષ મોહ એ પણ પાંચ ઇન્દ્રિય અને મનના પરિણામ સાથે સંબંધ ધરાવે છે, તો એવી રીતે જ્ઞાન નો પર્યાય પણ પાંચ ઇન્દ્રિય અને મનની સાથે સંબંધ ધરાવે છે. અને સીધો જે અસંખ્ય પ્રદેશે ઉપજે છે જ્ઞાનનો પર્યાય, એમાં કોનું નિમિત્ત છે? એમાં તો કોઈનું નિમિત્ત નથી. તો અસંખ્ય પ્રદેશે જે જ્ઞાનનો પ્રવાહ બહાર આવે છે, પ્રદેશે પ્રદેશેથી જે જ્ઞાનનો પ્રવાહ બહાર આવે છે, એ જ્ઞાન ક્યાં? ઇન્દ્રિય જ્ઞાન છે. ઇન્દ્રિય જ્ઞાનમાં મતિ જ્ઞાન તો પહેલા મનની સાથે સંબંધ પામે છે, અથવા ઇન્દ્રિય સાથે સંબંધ પામે છે ત્યારે મતિનો ભેદ ઉભો થાય છે, પછી મનની સાથેના સંબંધથી શ્રુતનો ભેદ ઉત્પન્ન થાય છે, પછી બધી આગળની વાત છે. પછી એ જ્ઞાનને બધા વિશેષણ લાગુ પડે છે કે આ ઇન્દ્રિય જ્ઞાન છે, આ મતિ શ્રુત છે, અથવા આ બહિર્મુખ છે, આને તો કાંઈ લાગુ પડતું નથી, જ્ઞાન સામાન્ય છે. તો એ જીવના પ્રદેશે પ્રદેશેથી પહેલું જે પરિણમન આવે છે એ પરિણમન છે, એને કોઈની સાથે સંબંધ નથી. ખરેખર તો આ તો વિભાવ પર્યાયનો દ્રષ્ટાંત લીધો છે, આશ્રવ ભાવ આશ્રવનો અધિકાર છે એટલે. પણ જ્ઞાન છે એમાં તો એ પ્રકારનો કશાય પણ નથી ને મલિનતા પણ નથી. રાગમાં તો કશાય છે અને મલિનતા છે અને દુઃખ છે, આમાં તો એ પણ નથી. પણ એણે એ પોતાને અપૂર્વપણે લક્ષમાં અપૂર્વપણે એનો આધાર લીધો નથી. આમાં એવું છે કે અતિન્દ્રિય જ્ઞાન તો શુદ્ધોપયોગને મુખ્યપણે કહેવાય છે. અમારે શું કરવું આ સવાલ છે. તો એને એમ કહે છે કે લક્ષણ છે જ્ઞાનના ઉપયોગમાં, આ એક લક્ષણ છે. ઉપયોગ જ્યારે ઉપજે છે ત્યારે કોઈ ક્ષેત્રમાં નથી ઉપજતો. આપણને સ્થૂળ અનુભવ એવો છે કે જ્યારે હું જોઉં છું ત્યારે મારો ઉપયોગ આંખની જગ્યાએ છે, જ્યારે હું સાંભળું છું ત્યારે મારો ઉપયોગ કાનની જગ્યાએ છે, તો મને સંભળાય. ઉપયોગ ત્યાં ન હોય તો સંભળાય નહીં, અવાજ થાય તો ન સંભળાય. અને ઉપયોગ આંખની જગ્યાએ ન હોય તો સામે પદાર્થ હોય તો પણ ન દેખાય. એ તો અનુભવ ગોચર છે કે ન બધા. તો એવો અનુભવ છે જે સ્થૂળપણે સમજી શકાય છે કે અમુક જગ્યાએથી જ્ઞાન થાય છે. જ્યારે આપણો દ્રવ્યાનુયોગનું વિજ્ઞાન એમ કહે છે કે ગુણ પૂરા ક્ષેત્રમાં પરિણમે છે, અધૂરા ક્ષેત્રમાં ગુણની પર્યાય ન હોય કોઈ દિવસ. શું જ્ઞાન ગુણ હોય કે કોઈ પણ ગુણ હોય, એ દ્રવ્યના પૂરા ક્ષેત્રમાં વ્યાપેલો છે અને પૂરા ક્ષેત્રમાં વ્યાપેલો હોવાથી એની પર્યાય પણ પૂરા ક્ષેત્રમાં જ હોય. વ્યાપે પૂરા ક્ષેત્રમાં અને પર્યાય અધૂરા ક્ષેત્રમાં થાય, એ કેવી રીતે સંભવિત છે? આ તો સમજી શકાય એવી વાત છે કે નહીં? તો પછી જ્ઞાન માત્ર અહીંયા જ કામ કરે છે ને અહીંયા જ કામ કરે છે એવી વાત ક્યારે? એ જ્ઞાન પૂરા ક્ષેત્રમાં પરિણમે છે. પૂરા ક્ષેત્રમાં એનું પરિણમન છે આખે આખું અખંડપણે. એવું જે જ્ઞાન છે એ જ્ઞાન સામાન્ય છે અને ઇન્દ્રિય દ્વારે ગયેલો ઉપયોગ જ્ઞાન વિશેષ છે. એક જ જ્ઞાનની પર્યાયમાં જ્ઞાન સામાન્ય પણ છે અને એક જ જ્ઞાનની પર્યાયમાં જ્ઞાન વિશેષ પણ છે. એવી જ રીતે લઈએ તો સ્ફટિક છે, એમાં સ્ફટિકની જે પારદર્શક પર્યાય છે તે તેની સામાન્ય પર્યાય છે. જેવું સ્ફટિકનું નિર્મળ સ્વરૂપ છે એવી એની પર્યાય છે, સ્વરૂપ આકારે છે. એમાં કોઈ જાય ઉઠે, નજીકમાં કોઈ રંગીત પદાર્થ આવતા એમાં એની જાય આવે ત્યારે તે જ પર્યાયનું તે વિશેષ પરિણમન છે અથવા વિભાવિક પરિણમન છે. એવી જ રીતે દર્પણમાં છે, દર્પણમાં કોઈ પ્રતિબિંબ નથી ત્યારે એની જે અરીસાની સ્વચ્છતા છે એવું જ એનું પરિણમન છે. અને સામે મોર આવે ત્યારે એની વિશેષ પર્યાય થાય, માણસ આવે ત્યારે માણસના મુખાકૃતિની અંદર વિશેષ પર્યાય થાય, એનું પર્યાયમાં પર્યાયમાં સામાન્ય વિશેષ પણ છે. એમ આત્મા જે જ્ઞાનનું જ્ઞાન દર્પણ જે છે, જ્ઞાનની પર્યાયમાં જે દર્પણવત જ્ઞાનની પર્યાય છે, જે પ્રતિબિંબને ઝીલે છે, બીજી જાયને ઝીલે છે, એની એ જ્ઞાન સામાન્ય રૂપ પર્યાય છે, એના પૂરા પ્રદેશમાં છે અને એની જ્ઞાન વિશેષ પર્યાય થાય છે. બંને એક ક્ષેત્રે એક જ જગ્યાએ છે, જ્યાં સામાન્ય છે ત્યાં જ વિશેષ છે, જ્યાં વિશેષ છે ત્યાં જ સામાન્ય છે. સામાન્ય છે એ સ્વભાવ સદ્રશ છે, સ્વરૂપ સદ્રશ છે. માટે જેને સ્વરૂપનો નિશ્ચય કરવો હોય તેણે સ્વરૂપની કલ્પના કરવી ન જોઈએ, પણ જેવું એનું સામાન્ય અંશ વ્યક્ત છે એવો આખો અંશી છે એમ એને જોઈ લેવું જોઈએ. જોવાથી જે વાત નિશંકપણે વિશ્વાસમાં આવે છે એ કલ્પનાથી વિશ્વાસમાં કદી આવતી નથી. પણ જોઈને નક્કી કરે અને પરોક્ષપણે અનુમાન કરીને નક્કી કરે એમાં બહુ મોટો ફેર છે. એકમાં શંકા રહે છે, એકમાં નિશંકતા થઈ જાય છે. એટલે અહીંયા અપૂર્વ લક્ષણથી એમ કેમ છે, એવું અપૂર્વ લક્ષણ છે જ્ઞાનનું જે સદાય હાજર હોય છે, સદાય મોજૂદ હોય છે, ક્યારેય ગોતવું કે શોધવું પડતું નથી, સર્વકાળે વિદ્યમાન હોય છે. ફક્ત પોતે એની કાળજી લઈને, સાવધાની લઈને, દરકાર કરીને, પોતાને હિત બુદ્ધિએ પોતે પોતામાં પોતાના લક્ષણને જોવે તો પકડાય એવું છે, ન જોવે તો ન પકડાય એવું છે. સમયસારમાં આચાર્ય ભગવાને તો એ વાત વધારે સ્પષ્ટ એટલે કરી કે એ લક્ષણ વેદનથી પ્રસિદ્ધ છે. લક્ષણ સેનાથી પ્રસિદ્ધ છે? કે વેદનથી પ્રસિદ્ધ છે. લક્ષણ કઈ સંસ્કાર છે, બહુ સારો છે, સ્પષ્ટપણે પ્રસિદ્ધત્વાત પ્રસિદ્ધ હોવાને લીધે જણાય છે, અપ્રસિદ્ધ છે માટે ન જણાય એ વાત પણ રહેતી નથી. પ્રસિદ્ધ છે માટે જણાય છે એમ કેવું. સામાન્ય અવલોકનથી એમાં શું થાય છે કે બીજ જ્ઞાન વખતે પોતા પણ એ જોવાય છે. સામાન્ય જે ભાવ છે એ પોતા પણ લક્ષમાં આવે છે, એટલે એમાં પોતાપણો સ્થપાય છે. એ પોતાપણો જ્યારે એમાં સ્થપાય છે ત્યારે રાગમાં જે પોતાપણું હતું એ અંશ ઉઠી ગયો ત્યાંથી, એટલે અંશે અભાવ કહી દીધો પોતે ગુરુદેવશ્રીએ ત્યાં. પ્રસિદ્ધમ હિ જ્ઞાનમ, જ્ઞાન તો પ્રસિદ્ધ જ છે. કેમ પ્રસિદ્ધ છે? કારણ કે શા માટે પ્રસિદ્ધ છે? જ્ઞાન પ્રસિદ્ધ છે અથવા પ્રત્યક્ષ છે, અહીંયા એમ કહેવું છે. જ્ઞાન પ્રસિદ્ધ પણ છે અને જ્ઞાન પ્રત્યક્ષ પણ છે. અમારું જ્ઞાન તો હજી પરોક્ષ છે, મતિશ્રુત છે કે મતિશ્રુતની અહીંયા વાત કરવી નથી, મતિશ્રુતને ભૂલી જા. પ્રસિદ્ધમ હિ જ્ઞાનમ, જ્ઞાન માત્રસ્ય, જ્ઞાન માત્ર કહેતા સામાન્ય લેવું છે, જ્ઞાન માત્રસ્ય સ્વસંવેદન સિદ્ધત્વાત, સ્વસંવેદનથી એની સિદ્ધિ થાય છે. જ્ઞાન માત્રને સ્વસંવેદનથી સિદ્ધપણું છે. કારણ કે જ્ઞાન માત્રને સ્વસંવેદનથી સિદ્ધપણું છે માટે જ્ઞાન પ્રસિદ્ધ છે. આટલી વાત છે. આ વાત બહુ મહત્વ જ્ઞાન માત્રસ્ય. હા, પછી ત્યાં જ્ઞાન ત્યાં શું છે કે ત્યાં સ્વભાવ આવી ગયો. હવે એક વાત બીજી ધ્યાન ખેંચવા દેવી છે કે દ્રવ ગુણ અને પર્યાય વસ્તુનું બંધારણ સમજવું હોય ત્યારે જ વિચારમાં લેવાની વાત છે. જ્યારે વસ્તુનું બંધારણ તમારે સમજમાં આવી ગયું કે આ રીતે દ્રવ ગુણ પર્યાયથી વસ્તુ બંધાયેલી છે, પછી અધ્યાત્મના પ્રયોગ કાળે, અધ્યાત્મના પ્રવેશ કાળે અને અધ્યાત્મમાં આધ્યાત્મિક ભાવ ઉત્પન્ન કરવા માટે વચ્ચે દ્રવ ગુણ પર્યાયનો વિષય લાવતા ખાતી વખતે કેટલું ઘી નાખ્યું છે, કેટલું કેસર નાખ્યું છે એ વિચાર કરતા ખાવાનો આનંદ લૂંટાઈ જશે, એના જેવી વાત છે. પ્રવેશ નહીં થાય અધ્યાત્મ. એટલે દ્રવગુણ પર્યાયનું સૂક્ષ્મ જ્ઞાન ક્યાં આડું આવે છે એ અહીંયા વિચારવાનું છે, અને આડું ન આવે એ રીતે આ વિચારવાનો છે વિષય. આટલી સૂક્ષ્મતા અહીંયા છે. જો એ સૂક્ષ્મતા ન જળવાય તો વચ્ચે જ્ઞાનની અંદર તર્ક ઉઠશે કે આ દ્રવ કે પર્યાય, આ દ્રવ કે પર્યાય, મારે તો દ્રવ બુદ્ધિ કરવી છે અને પર્યાય બુદ્ધિ નથી કરવી. ભાઈ, નથી સ્વભાવને દ્રવ્યનો ભેદ, નથી સ્વભાવને ગુણનો ભેદ, નથી સ્વભાવને પર્યાયનો ભેદ, એનું નામ સામાન્ય છે. સામાન્ય કોને કહેવું? અને છતાં દ્રવ ગુણ પર્યાય ત્રણેયમાં વ્યાપ્ત છે, ત્રણેયમાં વ્યાપેલી છે, નહીતર વસ્તુ ખંડિત થઈ જાય છે. જ જો સ્વભાવ પર્યાયમાં વ્યાપેલો ન હોય તો વસ્તુ અખંડ રહેતી નથી, ખંડિત થઈ જાય છે. મિથ્યા દ્રષ્ટિની અજ્ઞાનીની કે હા, અને અજ્ઞાનીની પર્યાયમાં પણ સ્વભાવ છે એને ખબર નથી, પણ સ્વભાવ છે. અને જો એ સ્વભાવ ન હોય તો ગ્રહણ થાય નહીં, પર્યાય ઉપરથી તો ગ્રહણ થવાનું છે. જ્ઞાન લક્ષણ તો પર્યાયમાં છે અને ત્યાંથી પકડાશે. માટે અને વેદન પણ પર્યાયમાં છે, ત્રિકાળીમાં વેદન નથી. તો લક્ષણથી અને વેદનથી અને ગુણથી એમ સ્વભાવ આરે લીધો છે. બે વાત, બે તો પર્યાયના ફેક્ટર લીધા છે શ્રીમદજી. આમાં ત્રણ વાતમાં બે તો પર્યાય સંબંધિત છે, એટલે એ રીતે કોઈ પર્યાયથી મૂંઝાવવાની જરૂર નથી. એટલે જ્ઞાન માત્ર, એટલે જ્ઞાન માત્ર, ન તો એમાં પર્યાયનો વિકલ્પ કરવો, ન તો એમાં દ્રવ્યનો વિકલ્પ કરવો, ન તો એમાં જ્ઞાન ગુણના ગુણ ભેદનો વિકલ્પ કરવો. જ્ઞાન માત્ર એટલે આત્મા, આત્મા એટલે જ્ઞાન માત્ર. બસ આમાં બધું રહસ્ય છે. આખા સમયસારનું રહસ્ય જ્ઞાન માત્રમાં છે. ઘણો ભાવ ફેર્યો છે એની અંદર. જ્ઞાન માત્ર કહેતા એમાં ઘણો ભાવ ફેર્યો છે. એ રહસ્ય ત્યાંથી આત્માને ઓળખાયો છે. આ ઓળખવાનો વિષય છે, આત્માને કેમ ઓળખવો અથવા કેમ બીજ જ્ઞાનની પ્રાપ્તિ કરવી એ વિષય છે. એટલે જેને આત્મ સ્વરૂપ જણાયું છે એવી રીતે તેને ધ્યાનનો એ ઉપાય છે, નહીતર ધ્યાનનો કોઈ ઉપાય નથી. બીજો કોઈ ધ્યાનનો ત્રણ કાળમાં ઉપાય નથી, સિવાય લક્ષણથી, ગુણથી અને વેદનથી આત્માને જાણ્યા વિના કોઈ સ્વરૂપ સ્થિરતા થાય, પ્રદેશ સ્થિરતા થાય એવું બની શકે નહીં. પ્રદેશ સ્થિરતાનો તો વિષય જ નથી અન્ય મતમાં. બીજી ઘણી વાતો કરી છે, આત્મપ્રદેશની વાતો નથી કરી, કેમ કે એ અરૂપી ક્ષેત્ર છે. અરૂપી ક્ષેત્ર છે અને સીધું કેવળ જ્ઞાન સિવાય ગોચર નથી. શ્રુત જ્ઞાનમાં તો વેદનથી નક્કી થાય છે કે જેટલી મર્યાદામાં મારું મને જ્ઞાન વેદન છે એટલી મર્યાદામાં મારું ક્ષેત્ર પૂરું થઈ જાય છે. તેથી આગળ મારું ક્ષેત્ર નથી, એથી ઓછું નથી, તેથી વધારે નથી. બાકી બીજી રીતે તો આરોપી પ્રયોગ કરે છે, જુદા જુદા ચક્કર થી તો કરે છે. એક બે ત્રણ ચાર પાંચ છ અહીં સુધી ચક્કર, અહીંથી અહીં સુધી ના ચક્કર લીધા છે, ત્યાંથી ધ્યાનની શરૂઆત કરે છે. એટલે એને વેદન અમુક જગ્યાએ એકાગ્ર કરવું પડે છે. જે જે ચક્કર એને નક્કી કર્યા છે ત્યાં એને વેદનને એકાગ્ર કરે છે. ત્યાં અમુક છેલ્લે અહીંયા એને બહુ શાંતિ થાય છે, એટલે કે અહીંયા મને અનુભવ થાય છે, આ બધા અનુભવ થઈ ગયો. બ્રહ્મરંધ્ર કહે છે એને, બ્રહ્મરંધ્ર નામ આપે છે. વેદાંતની રુચિની અનુભવ થાય છે એમ પાછળ વચનથી ન કહી શકે. કોઈ વેદન નથી કહેવા, નીચે કરડે ત્યારે દુખે, જેથી આત્મપ્રદેશની સ્થિરતા થાય છે અને પરિણામ પણ સ્થિર થાય છે. એ રીતે ત્યાં પરિણામો, અનંત ગુણના પરિણામો એક વાર ત્યાં સ્થિર થઈ જાય છે. એક જ પૂરા ક્ષેત્રમાં પૂરા સ્વરૂપની અંદર પોતાની પૂર્ણતાનો એ અનુભવ કરે છે. એવા જે એને જ્ઞાની અહીંયા કયા છે, અને એવા જ્ઞાની દ્વારા આ જ્ઞાનનો વિષય ચાલવો જોઈએ, નહીતર અજાણ્યા હોય તે વિષયને શું કહે એમ કહે.
ભગવાન જાગરણ પાઠ શ્રી કાંત સુધી